તારીખ 21-2-1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 560 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
57મો પત્ર છે. એક જ લીટીમાં ખાલી લખ્યું છે, મિથ્યા જગત વેદાંત કહે છે કે ખોટું શું છે, એવો પ્રશ્ન પૂછે. આગમ અનુસાર વસ્તુના સ્વરૂપમાં તો જગત પણ સ્વદ્રવ્યનું બનેલું છે, અનાદિયાનું છે, પણ અધ્યાત્મમાં એ જગત મિથ્યા છે. આગમમાં એ વસ્તુનું સ્વરૂપ છે, પણ અધ્યાત્મમાં એ અવસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ છે, અપ્રયોજનભૂત છે. અને જીવ કલ્પના કરે છે પોતાના જગતની, દરેક પોતાનું જગત બનાવીને બેઠા છે. હું આ દેશનો વતની, આ પ્રાંતનો વતની, આ ગામનો વતની, આ ઘરનો સભ્ય, ત્યાંથી માંડી એને જેટલા સગા સંબંધીના સંબંધો હોય બધા એનું એને જગત બનાવ્યું છે. એ મિથ્યા છે, એક સંબંધ રહેવાનો નથી. એ સપના જેવું છે. સકળ જગત છે અથવા અથવા સપ્ત સમાન, એ કહીએ જ્ઞાની દશા. જ્ઞાનીની દ્રષ્ટિમાં આ જગતના બધા પરમાણુઓ ભોગવાઈ ગયા છે. હવે તો એઠું ખાવાની વાત છે. કોઈ પરમાણુ એવા નથી કે તેમ ભોગવા નથી, ફરીને ખાધેલું ખાવું હોય તો એઠું ખાવા જેવું છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિમાં આખું જગત છે એ તુચ્છ છે, જેમ એઠ છે એ તુચ્છ છે. એઠ મને જૂઠો ખાને કે જૂઠી કહે, એ લોકો એઠાને જૂઠું કહે છે. આમ આપણે કોઈનું એઠું ન ખાઈએ, જમવા ગયા હોય અને કોઈ દાળ ભાત પડતા મૂકે વધારે લીધા હોય છે ન ભાવે, એ ખાઈ લે છે, એના દાળ ભાત હું ખાઈ જાઉં, નહીતર તો ખાધા એટલે ખાધા ને બાકી ના પીડે રહે છે, પણ તો એને એઠા કહેવાય. આ તો વોમિટ કરેલું છે એવું એઠું છે, એ તો કેમ ખવાય? ઓલું ભાણામાં વધેલું ન ખાય તો કોઈ ઉલટી કરેલું ખાય? હા, તો એવું ખાય છે. એવી જ્ઞાનીની જગત પ્રત્યે દ્રષ્ટિ છે. અથવા સ્વપ્ન સમાન, જેમ સપનામાં ખાધેલી સુખડી ભૂખ માંગતી નથી, માણસને ભૂખ લાગે અને એમાં ઊંઘાવી જાય, ભૂખ્યા ઊંઘાવી જાય, ખાધા પછી ઊંઘાવી જાય ને ખાધા પહેલાં આવી જાય, બે રીતે આવે. એવી નબળાઈ નહીં આવે, જરા ખાધા પહેલાં આવે, બહુ ભૂખ લાગી હોય એમાં સ્વપ્ન આવે. એ મને તો ગરમ ગરમ ઉખડી ખબર બનાવીને ખાધી, ઉની ઉની ઉખડી ખાધી. લાગે ત્યારે ખબર પડે કે પેટમાં કાંઈ જીવ નથી, આમની ભૂખ ડબલ થઈ ગઈ. મણનો ખાડો હતો એ હવા મણનો ખાડો થઈ ગયો, ભૂખનો પેટમાં ખાડો મોટો થઈ ગયો. એમ ગમે એટલું ખાધું પીધું ભોગ્યું, આત્મામાં કાંઈ એવું જ નહીં. એમનું પેટમાં સુખડી નહોતી આવી સપનામાં, એમ આત્મામાં કાંઈ આવ્યું જ નથી. એક પરમાણુ આત્મામાં નથી આવતો, છતાં મેં ખાધું ને મને મળ્યું, મેં ખાધું મને મળ્યું, મેં ખાધું આ સપનું છે, બીજું કાંઈ નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ સપનું એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ તો એ લોકોનું સૂત્ર છે, વેદાંતનું એક સૂત્ર છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એ પરમબ્રહ્મ આત્મા જ સાચો છે, બાકી બધું જૂઠ છે. એ લોકો આગમ અપેક્ષા એ વસ્તુનું સ્વરૂપ નથી માનતા. એવું એકાંત કર્યો છે, અધ્યાત્મનો એકાંત એવો છે. જૈન દર્શન કહે છે વસ્તુનું સ્વરૂપ તો છે, પણ તને જે મોહ થાય છે એ મિથ્યા છે. જગતના પદાર્થો ઉપર તને જે મોહ થાય છે એ મિથ્યા છે, એ તારું જગત મિથ્યા છે. મોહથી રચેલું તે જગત તારું મિથ્યા છે, બાકી જગત જગતના ઠેકાને બરાબર. પ્રશ્ન પૂછો છે સૌભાગભાઈને કે પોતે શું હવે વિચારે છે આટલા સમાગમ પછી, હવે સૌભાગભાઈ આ વિષયમાં શું વિચારે છે. અને ગુરુદેવ એકવાર પ્રશ્ન પૂછો તો કેમ કે કર્મન્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મ કરવામાં તારો અધિકાર છે તો ફળમાં તારો અધિકાર નથી. કેમ છે આ કે ટેસ્ટ કરતો હતા ક્યારેક ક્યારેક બરાબર પ્રશ્ન પૂછ્યો. પણ કર્મ કર્મ કરતા પણ છે જ, અહીંયા તો નિશ્ચિત છે કરી જ શકતો નથી, પછી કરવાનો ક્યાં સવાલ છે. હું જવાબ આપું તો પ્રમોદ બહુ કરતા પછી બોલે, હવે બોલવું હોય તો બોલે, પણ પ્રમોદ ઘણો કરતા. એકવાર એવો પ્રશ્ન રાત્રિ ચર્ચામાં વ્યક્તિગત રીતે પ્રશ્ન કર્યો, એમ નહીં કે તમે જવાબ આપે કે એ પરમાણુ શુદ્ધ છે એ સ્કંધમાં ભયો છૂટો હતો, છે વાતાવરણમાં શુદ્ધ પરમાણુમાં હતો, એ ક્યાંક સ્કંધમાં ભળી ગયો એટલે અશુદ્ધ થયો. કોને લઈને થયો? કે બીજા પરમાણુ ભયો એટલે બીજા પરમાણુને લઈને થયો ને? નહીં, એ સ્વતંત્રપણે અશુદ્ધ થયો છે. કોઈ પરમાણુને કારણે કોઈ પરમાણુની દશા નથી. ક્યારેક ક્યારેક પ્રશ્નો ચાલતા ખરા કરતા પ્રશ્નો પછી એનો પ્રશ્ન 560મો છે, એ ઓલામાં છે કે આમાં મેં પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે ને 560. જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવો મોક્ષ પદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? શું કહે છે? જો જીવ દ્રઢપણે જ્ઞાની પુરુષનો આશ્રય કરે છે, આશ્રય કરે એટલે શું? કે દ્રઢપણે આજ્ઞાંકિત રહેવાનો પુરુષાર્થ કરે એનું નામ દ્રઢાશ્રય છે. એમની આજ્ઞા એ રહેવું છે અને જરા પણ એમની આજ્ઞા બહાર થવું નથી. અને એ આજ્ઞામાં રહેતા મારે જે કાંઈ મૂકવું પડે તે મૂકવા હું તૈયાર. જેમ કે કોઈની પ્રકૃતિ ઉતાવળી હોય ઘણી ધીરજ રાખવાની, ઉતાવળા નહીં થવાની. તો પછી ગમે તે પરિસ્થિતિ સહન કરવા તૈયાર થાય તો ધીરજ જ રાખે. કેમ મને આજ્ઞા છે ધીરજ રાખવી, શાંતિ રાખવી મને આજ્ઞા છે. આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી ના થાય એમ જેટલું જેટલું પોતાને લાગુ પડે એવી વાત હોય, ભલે સીધું ન કીધું હોય, સત્સંગમાં વાત ચાલી, સામૂહિક ઉપદેશમાં વાત ચાલી, તો પણ પોતે એને આજ્ઞાપણે અવધારણ કરી લે તો સ્વરૂપમાં સ્થિર ઉપયોગની મોક્ષ થવો સુલભ છે. એમ મોક્ષ થવો પણ સુલભ છે. કેમ કે જ્ઞાનીની આજ્ઞા કોઈ પણ સ્તરે જીવને અટકવા દે એમ નથી. તમામ પ્રકારની પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે. કઈ પર્યાયમાં અહમ કરવું છે? અહંકાર કઈ પર્યાયનો કરવો? તારા સ્વરૂપ સામે જો. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પણ જેને કાંઈ કાંઈ નથી, અનંતમાં ભાગે એનો અર્થ એક ટકો કે એક ટકાનો હજારમો ભાગેનો થયો. અરે એક ટકાનો એક અબજમો ભાગનો થયો. મૂળ સ્વરૂપના એક ટકાનો એક અબજમો ભાગ પણ નહીં એનું નામ અનંતમાં ભાગે છે. વસ્તુ એટલું આત્મસ્વરૂપ પરમાત્મ સ્વરૂપ પરમપદ એટલું મહાન છે કે કઈ પર્યાયનો તારે અહંકાર કરવો છે? કેવળ જ્ઞાનની પર્યાયની આ હાલત છે. તારા સ્વરૂપ આગળ તો બીજી વિકારી પર્યાય અધૂરી પર્યાય બુદ્ધિની પર્યાય આવડતની પર્યાય કઈ પર્યાયનો અહંકાર કરવો તારે? કોઈ સ્થાન જ નથી. એવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે. કોઈ દોષમાં જ ઉભો રહેવાનો નહીં, કોઈ સ્તરે કોઈ દોષમાં ઉભો રહેવાનો નહીં. ઉપદેશની શ્રંખલા જેવી છે. તો મોક્ષ પર સ્થિર સુધી સુલભ છે, પૂર્ણ શુદ્ધિ થાય ત્યાં સુધી દોષમાં રહેવા જ ન દે. જો મોક્ષપદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય મુનિદશાને તે જ્ઞાની પુરુષના દ્રઢાશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? એ સુલભ હોય, એ પણ સુલભ દશા છે. એ તો નીચેની દશા છે. ઉપરની દશા સુલભ હોય તો નીચેની દશા કેમ સુલભ ન હોય? તો હોય જ, પ્રશ્ન જ નથી રહેતા. કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષ પદની ઉત્પત્તિ છે નહીં. ક્ષણે ક્ષણે ઉપયોગ સ્થિર થાય એ તો હજી અસ્થિરતા બતાવે છે. એક ધારે એકાગ્રતા રહે તે સ્થિરતા બતાવે છે, અને એ સ્થિરતાના ફળ સ્વરૂપે મોક્ષપદની ઉત્પત્તિ છે. એટલે જ્ઞાની પુરુષના આશ્રયે આત્માનું પરમ કલ્યાણ સુલભ છે. તો નીચેના સ્તરના બધા સ્ટેજ છે તો સુલભ જ છે. આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના, આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના એ એમના એ દ્રઢ આશ્રયે મારું પરમ કલ્યાણ સહજ માત્રમાં સધાય તો મારે દ્રઢ આશ્રયમાં રહેવું, એમાં રહેવું જ જોઈએ, એમાં બીજી વાત કંઈ હોઈ શકે. લાયસન્સ પદ્ધતિમાં લાયસન્સ હોય એ જ એનો ઇન્ડસ્ટ્રી કરી શકે એવું છે ને, અને સરકાર લાયસન્સ આપતી ન હોય. બધા અરજી તો બધા કરે કે અમને લાયસન્સ આપો, એ ખબર હોય. સરકારની નીતિ એવી છે લાયસન્સ આપવાની. વચમાં એમ હતું ને કે ભાઈ નવી કાર બનાવવાનું લાયસન્સ નહોતું મળતું, એટલે ફિયાટ ગાડી દીકરી જન્મે ત્યારે નોંધાવે તેના લગ્ન વખતે એને ડિલિવરી મળે. ફિયાટ ગાડીની આ દશા હતી, અને ડબલ ત્રણ ગણા પૈસા ઓનમાં બોલાતા હતા. હવે એવી મોનોપોલાઇઝ બિઝનેસ હોય એવું ઇન્ડસ્ટ્રીનું લાયસન્સ મળવાના માટે તમને સામેથી બોલાવ્યા હોય મિનિસ્ટર દિલ્હીમાં, સાઇનિંગ ઓથોરિટી જે પ્રધાન હોય એ મિનિસ્ટર સાઇન કરવાની એને ઓથોરિટી હોય લાયસન્સ ઉપર, તમને સામેથી તેડું આવી ગયું હોય, એનું ઓફિસે જાવ એટલે પહેલાંનો પટ્ટાવાળો હમો મળે એવો. હમણાં હું કહું પછી અંદર જવાનું છું. અને એને મોડું થતું હોય, એને ખબર હોય કે તમારે આ ટાઈમે આવી જવાનું છે, પછી મારે હું આ ટાઈમથી હું એંગેજ છું, હવે ટાઈમ વાંકડો થઈ ગયો, શું કરે પટ્ટાવાળાને. પટ્ટાવાળો જેમ રાજી થાય ને, મિનિસ્ટર નહી, મિનિસ્ટરનો પટ્ટાવાળો રાજી થાય એવું બધું કરે કે નહીં. આલે 5,000, આલે 50,000, કેમ કે એને કરોડો કમાવાના છે. એ સહી કરનારો ભેદ ભંગ્યો બેઠો હોય ખુરશી ઉપર, અત્યારે તો બેહાડ દે છે ને શ્રી કૃષ્ણ, તો એને સલામ કરીને બે મારા જેવું કાંઈ કામ હોય તો અડધી રાતે મને બોલાવી દે. હું મદ્રાસથી દિલ્હીમાં આવતા મને વાર નહીં લાગે એમ કે શું કે જ્યારે લાભ મોટો થવાનો હોય ત્યારે જીવ કેટલો ગરજવાનો હોય છે. આશય શું છે? બહુ મોટો લાભ થવાનો હોય તો જીવને કેટલી ગરજ થાય છે, હું તો શેઠિયો હોય પણ એ પેલા ભંગિયાની સામે પૂંછડી પટપટાવે, કૂતરાની જેમ ગલુડિયું જેમ આમ પૂંછડી પટપટાવે ને એવી રીતે પૂંછડી પટપટાવે જો કૂતરો હોય, એવી લાગણી એની હોય ગરજની. પેલા કૂતરાને બટકું રોટલો નાખે ને કેમ પૂંછડી પટપટાવે, એમ લાયસન્સનો બટકું રોટલો નાખે તે એવી રીતે પૂંછડી પટપટાવે. જેના આશ્રયે કેવળ જ્ઞાન પ્રગટે, જેની આજ્ઞા એ કેવળ જ્ઞાન પ્રગટે, એની ગરજ કેટલી હોય એ હિસાબ કિતાબ ખરો કે નહીં આપણી પાસે, એમ કહેવા માંગે છે. આત્મકલ્યાણ સૂચિત છે અને સહજ માત્રમાં સુગમપણે કેમ સધાય છે અને કેવી રીતે સધાય છે સમજણ પડે એટલે દ્રઢ આશ્રય આવે, નહીતર ન આવે. એને ટોટલ સરેન્ડરશીપ કહેવામાં આવે છે. કેવી? ટોટલ, પાર્ટલી નહીં, પાર્ટલી સરેન્ડરશીપ નહીં, ટોટલ સરેન્ડરશીપ, સંપૂર્ણ શરણાગતિ. નાની પુરુષના વચનનો દ્રઢાશ્રય જેને થાય એટલે એ ભૂમિકામાં આવી ગયો તો મને કાંઈ વાંધો નહીં, તેને સર્વ સાધન સુંદર થાય. એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે, એને કોઈ સાધન અઘરું લાગે જ નહીં, એને કોઈ વાત કઠણ લાગે જ નહીં ને. ગમે એ પ્રયોગ આપે ને જ્ઞાની, એની પરિસ્થિતિ જ એનો પ્રયોગ આપે, એને કાંઈ અઘરું લાગે જ નહીં. કેમ? તો મારું પરમ કલ્યાણ થવાનું આ મને બતાવે છે, મારે તો એ જ જોવાનું છે. આમાં તો કાંઈ છે જ નહીં, મારા માટે કોઈ કાંઈ વાત કઠણ છે જ નહીં, કોઈ વાત અઘરી છે જ નહીં, ન થઈ શકે એ પ્રશ્ન જ નથી. એ જે કે થાય છે પ્રકૃતિનું સમર્પણ કરી નાખે, પ્રકૃતિ છે આત્મા છે, અજ્ઞાન દશામાં પ્રકૃતિ જ આત્મા છે. પ્રાણને પ્રકૃતિ હારે જાય એનો અર્થ તો પ્રાણ છોડી શકે, પ્રકૃતિ ન છોડી શકે. મરી જાવ તો બહેતર છે પણ એમ તો આમ નહીં જ ચાલે, મરી જાવ તો બહેતર છે પણ એમ નહીં થવા દઉં એમ કે એ પ્રકૃતિ બોલે છે. શું? એ ત્યાં આત્મા સાથે વણાઈ ગયેલો ભાવ છે, એને પણ સહજ માત્રમાં ચપટી વગાડે એમ છોડી દે. મારે આજ્ઞા એટલે આજ્ઞા, વાત પૂરી થતી. આજ્ઞા એ જ ધર્મ છે, એટલા માટે સૂત્ર છે જૈન શાસનમાં, એ સૂત્ર છે. આણા એ ધમ્મો, આજ્ઞા એ જ ધર્મ છે, આણા એ ધમ્મો. અને જેમ આકરી તપશ્ચર્યા છે તો કે આણા એ તવો, આજ્ઞા એ તપશ્ચર્યા છે મારા માટે, બીજું કાંઈ હું સમજ્યું નહીં. લૌકિક દ્રષ્ટાંતો ઘણા એવા આવી ગયા છે. આ ગુરુ ગોવિંદસિંહનો દ્રષ્ટાંત, મુસલમાન બાદશાહો હિન્દુસ્તાનની વસ્તીને બધાને મુસલમાન બનાવતા હતા, એક હાથમાં કુરાન ને બીજા હાથમાં તલવાર. કુરાન હાથમાં લઈને મુસલમાન થા, નહીંતર તલવારથી ડૂકું ઉડાડી દઈશ. હજારો માણસો મુસલમાન થઈ ગયા. જયપુરના રાજાની બેન અરે અકબર પૈણો, ક્ષત્રિયાણીની દીકરી, મુસલમાનના ઘરમાં બેઠે, તો ઘણી સ્ત્રીઓ રાખે, ક્ષત્રિયોની સ્ત્રીઓને રાજાઓની બેન દીકરીઓને પરિણામ છે. ઇતિહાસ બોલે છે માનસિંહની બેન, અત્યારે રાજા માનસિંહ હોસ્પિટલ છે ને, સવાઈ માનસિંહ હોસ્પિટલ જે છે ને જયપુરની અંદર, એ માનસિંહની બેન અંબરને ઘરે બેઠે. એટલું જુલમ હતો એ લોકો. ગુરુ ગોવિંદસિંહ માટે એમ કહેવાય છે કે જો ગુરુ ગોવિંદસિંહ ન થયા હોત પંજાબમાં તો સુનત હોત સબકી, બધા મુસલમાન જ હોત. હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુનો એક બચ્ચો ન હોત, બધા મુસલમાન હોત. એ જહેલમ નદી છે, એના કાંઠે આ બાજુ મોગલનું સૈન્ય પડ્યું છે ને આ બાજુ શીખ લોકો છે, મુઠ્ઠીભર લોકો. પેલા તો બહુ મોટું સૈન્ય લઈને આવે, સવારમાં એ લોકો જો યુદ્ધ કરે તો આ બધા મુસલમાન થઈ જવું પડે. રાત્રે 12 વાગે છાવણીમાં બોલાવ્યા બધાને, માથું ઉતારીને આપે એવા કોણ છે મને કહો. હું એમ કહું કે મારે તમારું માથું જોયું છે એટલે પોતાની તરવારથી કાપીને ચોટલી પકડીને આપી દે, લ્યો આ મારું માથું. એવા જેટલા હોય એટલા અહીંયા રહીને બાકીને બધા અહીંયા આપણે આ સૈન્યમાં ન જોયું મારે. એવા થોડાક માણસો નીકળ્યા, એટલે 100-200 માણસો નીકળ્યા છે. તમે કહો તો અત્યારે માથું ઉતરવા તૈયાર, આપવા ઉતારી દેવા તૈયાર છું, તો કે હવે વાંધો નહીં, આટલા બસ છે. અત્યારે તમે આ નદીમાં પડો, તરીને અવાજ કર્યા વિના હામા કાંઠે પહોંચી જાઓ. આ લોકો સૂતા છે એના પર તૂટી પડો, કાપી નાખ્યા બધાને. ઊંઘતા તો ઊંઘમાં જ કાપી નાખ્યા. એ લડાઈ હારી ગયો મુસલમાન બાદશાહ, હિન્દુસ્તાન મુસલમાન થતું બચ્યું એમ કહેવાય છે. દેશને માટે લોકો આટલી માથું આપવાની તૈયારી થાય છે તો અનંત જન્મ મરણ બચાવવા માટે સૈનિક કેટલી તૈયારી આપવાની, તૈયારી અભિપ્રાયમાં તૈયારી હોવી જોઈએ. આ વાત છે. એટલે એમ કે એને તો સર્વ સાધન સુલભ થાય, અને એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. જે સત્પુરુષો થયા એ પણ એ રીતે સત્પુરુષો થયા છે, એ પણ કોઈ જ્ઞાનીના આશ્રયે સત્પુરુષો થયા છે, અને એમના અનુભવથી એમને આ અખંડ નિશ્ચય કર્યો છે. આ સિદ્ધાંત, આ નિશ્ચય ખંડિત થાય એવો નથી એમ કહેવું છું. તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? જો વચનનો દ્રઢ આશ્રય હોય તો સવાલ જ રહેતો નથી, ગમે તે વૃત્તિનો જય થઈ શકે. ક્રોધ, માન, માયા, લોભ કોઈ પણ હોય ને થઈ જ શકે, ન થવાનો પ્રશ્ન જ રહેતો નથી. કાંઈ નહીં તો તું એટલું જો ને, મને શું મળે છે? હું મારી વૃત્તિ ઉપર કાપ મૂકું છું કે મારી વૃત્તિની પકડ છોડું છું, એની સામે મને શું મળે છે? આટલું જોવાનું. જો મને મારું પરમેશ્વર પદ મળતું હોય તો આ તો કાંઈ નથી, જગતનો પદાર્થ તો કાંઈ નથી, અને કોઈ પણ વૃત્તિ તો બધી દુઃખદાયી છે. જે કોઈ સંસારિક વૃત્તિ છે એ તો બધી આકુલતાજનકને દુઃખદાયી છે, મલિન છે. એનું સમર્પણ કરવામાં શું વાંધો? વૃત્તિ, સંસાર વૃત્તિ પોતે મલિન ભાવ છે, તો એ મલિન વૃત્તિનું સમર્પણ કરવામાં શું વાંધો? એમાં બધું શું એવું છે પકડી રાખવા જેવું? કે જે પકડી રાખતા અધોગતિ થાય છે જીવન. સ્વલક્ષી યથાર્થ સમજણ આવે તો સાવ સુગમ વાત છે, તદ્દન સુગમ વાત છે. આટલું સત્ય છે કે આ દુષ્મ કાળને વિશે લક્ષી સમજે નથી, નહી તો ગણિત તો ચોખ્ખું છે. એક મરણથી બચવા તમે શું ખર્ચો કરો છો? બધું આપી દીધું. એમ કે ભાઈ આ સંજીવની જડીબુટ્ટી છે, ઊંઘો એટલે મરો જ નહીં. ખાલી એને એકવાર ઊંઘી લ્યો ને એટલે તમારું મૃત્યુ જ ન આવે. તમને અમર પટ્ટો મળી જાય. બોલો શું આપણને જે જોઈ તમે સ્થિર સલામત તો પગડિયામાં જે આપ્યું છે એટલું તો હું ગમે ત્યાંથી ઊભું કરી દઉં. જીવતા રહેશું તો મુક્ત થવાનો માર્ગ છે એવું સમજાયું નથી. જેમ એક 500 રૂપિયાની નોટ છે અત્યારે, વધારે કરન્સીમાં મોટી નોટ 500 રૂપિયાની છે ને, અને એક તો આંબા ચોકની લારીમાં 500 રૂપિયાની નોટો 10 રૂપિયાની મળે. કેટલી? 1 રૂપિયો આપો એટલે 500 ને 10 નોટ આપે, ખોટી છાપેલી. બરોબર, છોકરાઓને રમવા માટેની હોય છે ને, 1 રૂપિયાની 10. અને એ નોટને ખબર છે એના ઉપર 500 રૂપિયા બધું લીધું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 500 રૂપિયા, આઈ પ્રોમિસ ટુ પે બધું લીધું છે. પણ તમને ખબર છે કે આ તો 1 રૂપિયાની 10 વાળી છે, એ તો 10 પૈસાની 1 છે, નવા 10 પૈસાની 1 છે. કાગળિયું છે નવા 10 પૈસાના. એમ તમને તીર્થંકરના વચનો એવા લાગે છે, કેવા? કાગળિયા જેવા. કાગળિયું લીધું છે અમે શું છે. હું ખરેખર સાચી વસ્તુ છે, ઓલી ખોટી વસ્તુ ખોટી દેખાય છે, આ સાચી વસ્તુ ખોટી દેખાય છે. આમ થાય છે. અને એનું કારણ પોતાનો મોહ છે. વર્તમાન પરિસ્થિતિ ઉપર, વર્તમાન પરિસ્થિતિ ઉપરનો જે મોહ છે એ સાચું દેખાવા દેતો નથી. જ્ઞાનને ભ્રમિત કરે છે, બુદ્ધિને માં ભ્રમ ઉપજાવે. સુખ નથી ત્યાં સુખ દેખાય છે, આધાર મળવાનો નથી એનો આધાર દેખાય છે, જે પોતાનું નથી એ પોતાનું દેખાય છે, જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું લાગે છે. જે કરી શકતો નથી એને માને છે કે હું કરું છું, ભોગવી શકતો નથી એમ લાગે છે હું ભોગવું છું. આ બધા બુદ્ધિ ભ્રમમાં, બુદ્ધિના ભ્રમમાંથી આ બધા ભાવો ઉત્પન્ન થયા. એટલે યથાર્થ સમજણ ઉપર બધો આધાર છે. એના માટે સત્સંગની સમીપતા લીધી. યથાર્થ સમજણ ન આવે તો આ માર્ગનું મૂલ્ય નહીં આવે, આ માર્ગનું મૂલ્ય નહીં આવે, કિંમત નહીં આવે ત્યાં સુધી, એનો મહિમા નહીં આવે ત્યાં સુધી, એની સિન્સિયરિટી નહીં આવે. આવું બનવાનું પોતાની જાતને ઇન્વોલ્વ કરવું જોઈએ, પોતાની જાતને બરાબર ઇન્વોલ્વ કરવું જોઈએ. જગતમાં ક્રિય જ ગતિ તો નજરે દેખાય છે, એ પણ જીવ છે ને હું પણ જીવ છું, એના દુઃખો નજર સામે નથી, ક્રિય જ ગતિના દુઃખો નજર સામે નથી, પણ મન વગરના પ્રાણીઓ છે, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય જુઓ કેમ કે જ્યારે એને મન એટલે વિચાર શક્તિ મળી, મનમાં વિચાર કરે છે એમાં એને યથાર્થ પ્રકારે સમજણ ન કરી, મન ગુમાવવાનો વારો આવ્યો. એ પ્રાણીઓ મન રહિત કેમ થયા? કે મન મળ્યું ત્યારે પોતાના આત્મકલ્યાણની ઉપેક્ષા કરીને વર્ત્યો, એટલા માટે મન રહી થઈ ગયા. આમ થવું પડે, એટલે બાર ભાવના વિષ દોરાનો વિષય ફરી ફરીને લેવો. જ્યાં સુધી પોતાના આત્મા ઉપર એ વાતની અસર ન થાય ત્યાં સુધી એ વિષયને, એ વિષયમાં જ વિચારો ચાલવા જોઈએ, વિષયાંતર નહીં કરવું. ઉપદેશની હજારો ગમે વાતો છે, મને કામની વાત કહે છે, મને કઈ વાતની અસર નથી થતી, કેમ નથી થતી, શું કરવાનું છે, પાછળ પડી જવું, પછી ન થાય નહીં બને. સત્સંગની સમીપતા અને વિશેષ દ્રઢાશ્રય જોઈએ, અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ. અસત્સંગથી તો બહુ દૂર રહેવાનું, જરા પણ અસત્સંગ ન ચાલે, એ તો મારું ઠેકાણું નથી. સત્સંગની અસર મને થતી નથી, થવી જોઈએ એના પ્રમાણમાં, અને અસત્સંગ સિવાય તો મારી હાલત શું થાય? એ અસત્સંગ છે એ મોટો દુશ્મન દેખાવો જોઈએ, આ મોટો અજગર દેખાવો જોઈએ, બીક લાગે એની અસત્સંગ ન જોઈએ, મારે અસત્સંગ જોઈએ. તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા. એટલે શું કેમ કે આ કઠણ છે, આમ થવું કઠણ છે, મારા માટે આ કઠણ છે, આ પ્રયોગ મને કઠણ છે, તો કઈ પહેલી ઈચ્છા કરવી? જે પ્રયોગ કઠણ લાગે એની પહેલી ઈચ્છા કરવી, એ તો પહેલું કરવું છે, અને એ વગર મારો નિવેડો નહીં આવે, મારા પરિણામમાં ફેર નહીં પડે. એટલે પોતાના જે પરિણામો જે રીતે ઊંધા ચાલતા હોય એની સામે બળવો કરવો, એમ એનો અર્થ છે. શું કરવું? બળવો કરવો. આ પરિસ્થિતિ તો તોડે છૂટકો છે. મારે આ ભાવ ગુમાવવો નથી. મને આ ભાવ મારું આત્મકલ્યાણ કરવા માટે જ મળ્યો છે, બીજું કંઈ કરવા માટે મળ્યો જ નથી એમ લાગવું જોઈએ. નહીતર મનુષ્ય એવું છે, પાણીના પરપોટા જેવું છે. કેવું છે? એર બબલ, પાણીનો પરપોટો ક્યારે ફૂટી જાય કે કહેવાય નહીં. તેથી મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મ સાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. પછી કોઈ સાધન કરો, તરત જ એનું ફળ આવશે. કેમ કે પછી તો પ્રયોગ પદ્ધતિ હાથમાં. એક વખત કઠણમાં કઠણ પ્રયોગ કર્યા, પછી તો બધા પ્રયોગ સહેલા લાગવાના, અને એનું ફળ પણ તરત મળવાનું. પ્રયોગનું ફળ તત્કાળ મળવાનું. શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા, જે જ્ઞાની પુરુષની દશા સંસાર પરીક્ષણ થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય કર્મ. શાસ્ત્રમાં જ્ઞાનીને અબંધ પરિણામી કયા છે? હવે એને કંઈ સંસાર લાંબો નથી, તો કે નહીં, તો એને પુરુષાર્થ તો કરવો જ, મુખ્ય જ રાખવો. સમ્યક દર્શન થઈ ગયું એટલે હવે વાંધો નથી એવું જ્ઞાની પુરુષને હોતું નથી. બેનશ્રી તો બહુ સરસ વાત લીધી છે કે ચક્રવર્તીની પુણ્ય પ્રકૃતિનો જ્યારે ઉદય આવે ત્યારે એને જે કાંઈ એના પુણ્યના યોગ અનુસાર બધી સાધનો ઊભા થાય, એમાં એની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય. જેવું એને ખબર પડે જે એનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય આયુધશાળાનો, સોલ્જર આવીને વાત કરે, મહારાજ મહાન ચક્રની ઉત્પત્તિ થઈ છે, દેવો આવીને આપી ગયા છે, આપણે આ શુભ સમાચાર દેવા આવ્યો છો, એટલી ટાઢો થઈને બેડી ન રહે કે હવે વાંધો નહીં લ્યો, હવે આપણે ચક્ર આવી ગયું હાથમાં, હવે ગમે ત્યારે આપણે બેડી લેશું. એ જેવી ખબર પડે એટલે એ હુકમ છોડે, ચલો તૈયારી કરો બધા, સેના તૈયાર થાય બધી, હાલો બધા હાલવા માંડો, આપણે સખંડ જીતવા નીકળો. એમ સમ્યક દર્શન રૂપી સુદર્શન ચક્ર પ્રાપ્ત થાય એટલે મોક્ષ લેવા માટે નીકળી પડે, એ પગવાળી બે ન રહે, એનો પુરુષાર્થ કર્યા વગર લઈએ નહીં. પુરુષાર્થ ચાલે દાખલા પછી બેન, સમ્યક દર્શન થાય એટલે મુક્તિનો પુરુષાર્થ ઉપાડે. પહેલા મુનિ દશા ન ઉપાડે, મુનિ દશા આવે તો મુક્તિ ન ઉપાડે. તો જ પૂર્ણતાનું લક્ષ્ય ગણાય, અને પૂર્ણતાનું લક્ષ્ય ક્યાં વચ્ચે અટકી જાય. તો શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની આ સંસાર પરીક્ષણ દશા થઈ છે, તે જ્ઞાની પુરુષને પણ પરંપરા એ તો કર્મબંધ નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન પરિણામનો હેતુ થાય. જ્ઞાનીનો પુરુષાર્થ જોઈને બીજા જીવો પણ પુરુષાર્થમાં લાગે. એ પોતે આવો પુરુષાર્થ કરે છે, જ્ઞાની થઈને પુરુષાર્થ કરે છે, આપણે પણ જરાય આમાં આળસન કામ લાગે, આપણે પણ જરાય એની અંદર બેદરકારીનું કામ ન લાગે. એમ આત્મકલ્યાણ સાધે છે એ બીજાને પણ આત્મકલ્યાણ સાધવામાં નિમિત્ત થાય છે, હેતુ એટલે નિમિત્ત થાય છે. એવો એક પ્રોપર હિતકારક માર્ગ છે. પોતાનું અહિત કરે તો બીજાના અહિતમાં નિમિત્ત થાય છે, પોતાનું હિત સાધે તો બીજાના હિતમાં નિમિત્ત થાય છે. આવી કોઈ પરિસ્થિતિ છે. પછી સમયસારના વિષયમાં વાત લીધી છે, બાકીનો વિષય આવતીકાલના સ્વાધ્યાયમાં. થેન્ક યુ વેરી મચ.